એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક એવી કવિતાની વાત કરવાના છીએ જે આપણને શબ્દોથી પર લઈ જાય છે, સીધા અનુભવના ઊંડાણમાં.
બરાબર.
આપણી પાસે છે બંગાળી કવિ જીવાનંદ દાસની ખૂબ જ જાણીતી કવિતા પવન ભરી રાત. અને આ કવિતાના તાણાવાણા ઉકેલવામાં આપણને મદદ કરશે ગુજરાતી સાહિત્યના ખૂબ જ અગ્રગણ્ય વિવેચક સુરેશ જોશી, એમના એક લેખ દ્વારા.
હા, એમનો લેખ છે રહસ્યમય રાત, પવન અને નક્ષત્રોનું કાવ્ય. અને આજની આપણી વાતચીતનો હેતુ ખાલી કવિતાનો અર્થ સમજવાનો જ નથી.
બરાબર.
પણ સુરેશ જોશી કઈ રીતે આ કવિતાને જુએ છે અને કેવી રીતે એમના મતે આ કવિતા ભાષાની સીમાઓ વટાવી જાય છે એ સમજવું છે.
એટલે ભાષા થકી જ ભાષાથી આગળ જવાની વાત.
ચોક્કસ. એક એવો અનુભવ જે કદાચ આપણી રોજબરોજની ચેતનાથી ક્યાંક દૂર છે, વધુ આદિમ છે, અને કેવી રીતે સાવ સામાન્ય લાગતી વસ્તુઓ પણ અસાધારણ બની શકે છે એ જોશું.
બહુ રસપ્રદ લાગે છે. તો ચાલો શરૂ કરીએ. પહેલા જીવનાનંદ દાસ અને આ કવિતા પવન ભરી રાત વિશે થોડું જાણીએ. કોણ હતા આ કવિ?
જીવનાનંદ દાસ, એમનો કાવ્ય સંગ્રહ વનલતા સેન ખૂબ પ્રખ્યાત છે. બંગાળી કવિતામાં એમનું સ્થાન બહુ મોટું છે. સુરેશ જોશી એમને બહુ સરસ રીતે ઓળખાવે છે, દૂરતા અથવા આદિત્યના કવિ.
દૂરતા એટલે
ભૌગોલિક દૂરતા નહીં, પણ સમયની દ્રષ્ટિએ. જાણે ઇતિહાસ શરૂ થયો એ પહેલાનો સમય, માનવ ચેતનાનો ઉષાકાળ કહી શકાય, એ સમયના ધૂંધળા, રહસ્યમય ભાવો અને સંવેદનોને એ પકડવાની કોશિશ કરે છે.
અચ્છા.
એમની કવિતાઓમાં પ્રકૃતિ બહુ જીવંત હોય છે, માત્ર બેકગ્રાઉન્ડ નથી હોતી. એ સમય, અસ્તિત્વ, એકલતા જેવા ગહન પ્રશ્નો સાથે જોડાયેલી હોય છે, અને પવનભરી રાત એનું ઉત્તમ ઉદાહરણ છે.
અને સુરેશ જોશીનું વિશ્લેષણ એ શા માટે આટલું મહત્વનું ગણાય? ગુજરાતી સાહિત્યમાં તો એમનું નામ મોટું છે જ.
ચોક્કસ. સુરેશ જોશી ખાલી વિવેચક નહોતા, પોતે પણ મોટા ગજાના સર્જક હતા, એટલે એમની વિવેચના કોરી નથી હોતી, શાસ્ત્રીય પૃથક્કરણ જેવી નહીં. એ કૃતિના ઊંડાણમાં ઉતરે છે, એના અનુભવને, એના ભાવજગતને, અને ખાસ તો એમાં જે રસ હોય એને પકડવાનો પ્રયત્ન કરે છે.
રસ તત્વ પર એમનો ભાર રહેતો.
હા, એ માને છે કે સારી કલાકૃતિ આપણને બૌદ્ધિક રીતે જ નહીં, સંવેદનાથી પણ સ્પર્શવી જોઈએ. અને આ લેખમાં જે ક્ષિતિજમાં 1961માં છપાયો હતો એ આ જ કરે છે. જીવનાનંદની કવિતામાં રહેલા અદ્ભુત રસને એ ઉજાગર કરે છે.
તમે અદ્ભુત રસની વાત કરી અને જોશીનો એ વિચાર પણ ટાંક્યો કે સાચી કળાકૃતિ આપણને અવાક કરી દે, ભાષાથી પર લઈ જાય. આ કવિતામાં એવું તે શું છે? ભાષા વાપરીને ભાષાથી પર કઈ રીતે જવાય?
આજ તો ખરી મજા છે કવિતાની, અને જોશી એ જ સમજાવવા માંગે છે. એમનો મુખ્ય મુદ્દો એ જ છે કે કવિતા ભાષાનો ઉપયોગ કરે છે, પણ એના રોજિંદા અર્થોથી, મતલબ કે વ્યવહારિક અર્થોથી, ખૂબ આગળ નીકળી જાય છે.
હા,
સાહિત્યમાં આપણે એને વ્યંજના શક્તિ કહીએ છીએ. શબ્દનો સીધો અર્થ તો હોય, પણ કવિ એનો એવો ઉપયોગ કરે કે એની પાછળનો કોઈ ગૂઢ ભાવ, કોઈ ઈશારો, કોઈ સંવેદન આપણને સ્પર્શી જાય,
જાણે શબ્દ ઓગળી જાય અને અનુભવ રહી જાય.
પણ જોશી તરત કહે છે કે કવિ આ વિષય પ્રત્યે અનાસક્ત છે.
અનાસક્ત એટલે એમને રસ નથી?
ના ના, એવું નહીં. રસ છે, પણ પવનની રાતનું વર્ણન કરવું એ મુખ્ય હેતુ નથી. એ તો ખાલી નિમિત્ત છે, શરૂઆત છે. પેલો પવનનો સ્પર્શ ખાલી મચ્છરદાનીને નથી હલાવતો, પણ જાણે કવિના મનમાં ઊંડે ઊંડે સૂતેલા કોઈ અજાણ્યા જગતનો પડદો ઉઠાવી દે છે.
ઓહ, એટલે શરૂઆત ભલે પરિચિત લાગે, પણ એ આપણને ક્યાંક બીજે જ લઈ જાય છે. તો પેલી મચ્છરદાનીવાળી પંક્તિઓ, એ સામાન્ય દ્રશ્ય અસામાન્ય કઈ રીતે બને છે?
બસ અહીંથી જ કવિની કલ્પનાનો જાદુ શરૂ થાય છે. જોશી બતાવે છે કે કવિ કેવી રીતે એક ઝાટકે પરિમાણ બદલી નાખે છે. સાદી મચ્છરદાની પવનથી ફૂલે એ તરત શું બની જાય છે? મોસમી સમુદ્રના પેટની જેમ.
વાહ, નાની મચ્છરદાની અને વિશાળ સમુદ્ર.
હા, આ ખાલી સરખામણી નથી, એમાં જે વિશાળતા છે, જે કાબુ બહારની ઉન્મત્તતા છે, એનો ભાવ પણ આવે છે. અને પછી એ મચ્છરદાની શું કરવા માંગે છે? બિછાણું છેદીને નક્ષત્રો ભણી ઉડી જવા ચાહે છે.
એટલે હવે એ ખાલી કપડું નથી રહ્યું.
ના, એ જાણે કવિની ચેતનાનું જ પ્રતીક બની ગઈ. એવી ચેતના જે ભૌતિક બંધનો તોડીને અનંત આકાશમાં જવા માંગે છે.
અદ્ભુત. અને એ ઉડે છે પણ ખરી ને?
હા, અંતે એ કેવી દેખાય છે? જાણે સ્વાતિ નક્ષત્રને ઘસાઈને નીલ હવાના સમુદ્રમાં ધોળા બગલાની જેમ ઉડી રહી છે. એકદમ શાંત, સ્થિર, છતાં ગતિશીલ ચિત્ર. જોશી, આ જે આખી પ્રક્રિયા છે, સામાન્યમાંથી અસામાન્ય તરફ, ભૌતિકમાંથી ચેતનાના ઉડ્ડયન તરફ, એને જ અદ્ભુત રસની નિષ્પત્તિ કહે છે. એટલે જે ભારપૂર્વક કહે છે કે કવિતાનો મુખ્ય વિષય પવનનું વર્ણન નથી, પણ આ અદ્ભુતનો, આ વિસ્મયનો અનુભવ કરાવવાનો છે.
એટલે જ કવિ વારંવાર કહે છે, એવી અદ્ભુત રાત હતી કાલની, જાણે પોતે પણ એ અનુભવથી છક થઈ ગયા હોય.
બિલકુલ, જાણે એ અનુભવને પચાવી રહ્યા હોય.
તો આ અદ્ભુત રસ કવિતાનો મુખ્ય અનુભવ છે, બરાબર. પછી કવિતામાં મૃત નક્ષત્રો અને મૃત પ્રિયજનોની વાત આવે છે. આ ભાગમાં જોશી શું નોંધે છે?
જોશી માને છે કે આ ભાગ આપણને કવિતાના હાર્દની વધુ નજીક લઈ જાય છે. અહીં કવિ વર્તમાનની રાતમાં ભૂતકાળને જીવંત કરી દે છે. એ જુએ છે કે આકાશમાં સમસ્ત મૃત નક્ષત્રો ફરી જાગી ગયા છે.
મૃત નક્ષત્રો?
હા, અને એટલા બધા કે આકાશ તલમાત્ર જગ્યા ખાલી નહોતી એવું ભરાઈ ગયું છે, નિરંતર. પણ વાત આટલેથી નથી અટકતી.
હજી કંઈક છે?
હા, એ નક્ષત્રોમાં એમને શું દેખાય છે? પૃથ્વીના સમસ્ત ધૂસર પ્રિય મૃતજનોના મુખ. જોશી આને ભૂતકાળની વર્તમાનતા કહે છે. ભૂતકાળ અહીં ખાલી યાદ નથી, એ વીતી ગયેલી ઘટના નથી, એ અત્યારે આ ક્ષણે જીવંત છે, હાજર છે. સમય જાણે વર્તુળાકાર બની ગયો.
અને આ અનુભવને વ્યક્ત કરવા માટે જે ઉપમાઓ વપરાય છે એના પર જોશી ખાસ ધ્યાન આપે છે, ખરું ને? પેલી નરસમડીની આંખવાળી અને બેબિલોનની રાણીવાળી.
ચોક્કસ, કારણ કે જોશી કહે છે કે આ ઉપમાઓ ખાલી શણગાર નથી, એ આ કવિતાની એક ખાસ આબોહવા બનાવે છે, એને પોષે છે. જેમ કે નક્ષત્રો કઈ રીતે ટમટમે છે, અંધારી રાતે પીપળાની ટોચે પ્રેમી નરસમડીની શિશિરભીની આંખની જેમ. આમાં ખાલી દ્રશ્ય નથી, નરસમડી એટલે ઘુવડ જેવું પક્ષી, એ પ્રાણી સહજ વૃત્તિનું પ્રતીક છે. એની આંખની ભીનાશમાં કદાચ પ્રેમની જૈવિક વાસનાની અતૃપ્તિ, એની નિષ્ફળતા, એમાંથી જન્મતી પીડા અને એકલતા, આ બધાનો ધ્વનિ છે. જાણે સંસ્કૃતિના આવરણો પહેલાની મૂળભૂત વેદના.
અને પેલી બીજી ઉપમા આકાશના ચમકવાની,
એ પણ એટલી જ ધારદાર છે. આકાશ કેવી રીતે ચમકે છે? ચાંદની રાતે બેબિલોનની રાણીના ખભા પરની ચિત્તાના ચમકમક થતા ચામડાની શાલની જેમ.
આ તો બહુ જટિલ લાગે છે.
હા, પણ જુઓ, બેબિલોન એટલે પ્રાચીન સંસ્કૃતિ, ચિત્તાનું ચામડું એટલે શિકાર, ક્રૂરતા, હિંસા, અને એ શાલ બનીને રાણીના ખભા પર શોભે છે, એટલે જીવનની ભયાનકતા, હિંસા જાણે સુંદરતામાં, શણગારમાં પલટાઈ ગઈ.
બાપરે.
જોશી કહે છે કે એક જ ઉપમામાં સંસ્કૃતિનો ઉદય, શિકારની આદિમતા અને જીવનની ક્રૂરતાનું સુંદરતામાં રૂપાંતર, આ બધું જ આવી જાય છે. આ ઉપમાઓ દ્વારા કવિ અમૂર્ત ભાવોને ઇન્દ્રિયોથી પકડી શકાય એવા બનાવે છે. આ જ એમની તાકાત છે.
ખરેખર આ ઉપમાઓ પર તો અલગથી વિચારવું પડે. પછી કવિતામાં પેલી એસિરિયા, મિસર, વિદિશાની રૂપ સુંદરીઓ આવે છે, ભાલા લઈને, જાણે ઇતિહાસ જીવતો થઈ ગયો. આનું શું અર્થઘટન કરે છે જોશી?
બરાબર, અહીં ભૂતકાળ ખાલી જીવંત નથી થતો, પણ જાણે સાક્ષાત સામે આવીને ઊભો રહી જાય છે. જોશી સમજાવે છે કે આ ખાલી ઐતિહાસિક પાત્રો નથી.
તો શું છે?
એ જીવનના સાતત્યના, પેઢી દર પેઢી ચાલતી જીવનની ધારાના, પ્રેમ અને મૃત્યુ પર જીત મેળવવાની માણસની જે શાશ્વત ઈચ્છા છે એના પ્રતીકો છે. એટલે જ કવિ પોતે જ પૂછે છે આશ્ચર્યથી, શા માટે ઊભી છે?
હા, એ પ્રશ્નો બહુ મહત્વના છે.
મૃત્યુને દલિત કરવાને, એટલે કે મૃત્યુને કચડી નાખવા, જીવનનો ગંભીર જય પ્રકટ કરવાને, જીવનનો વિજય ઘોષિત કરવા, કે પછી પ્રેમનો ભયાવહ ગંભીર સ્તંભ ઊભો કરવાને, પ્રેમ અહીં ખાલી કોમળ નથી પણ મૃત્યુ સામે ટક્કર લેતો એક ભયાવહ ગંભીર સ્તંભ છે.
ભયાવહ અને ગંભીર, પ્રેમ માટે આવા શબ્દો?
હા, આ દ્રશ્ય એટલું ભવ્ય અને પ્રચંડ છે, પણ સાથે ભયાનક પણ છે. કવિ એને નીલ અત્યાચાર કહે છે, કદાચ એની તીવ્રતાને લીધે. કે કવિ પોતે સ્તંભિત અભિભૂત થઈ જાય છે, અવાક બની જાય છે.
અને આટલા વિરાટ દ્રશ્ય સામે આપણી પૃથ્વી કેવી લાગે છે?
એ જ આજે કોસ્મિક અનુભવ છે, એની સામે આપણું ધરતી પરનું અસ્તિત્વ કેટલું નાનું લાગે. કવિ કહે છે, આકાશની એ વિરાટ પાંખ નીચે પૃથ્વી કીટની જેમ ભૂસાઈ ગઈ હતી. કેટલી સચોટ ઉપમા, વિરાટતા સામે તુચ્છતા.
અને પેલો પવન જે શરૂઆતમાં મંદ હતો એનું રૂપ પણ બદલાય છે ને, પછી વધુ ઉગ્ર બને છે.
હા, જોશી એ પણ નોંધે છે, હવે એ ખાલી લહેર નથી, એ કેવી રીતે આવે છે, જાણે સિંહના હુંકારથી ઉચ્છિપ્ત હરિત પ્રાંતરના અજસ્ર જીબ્રાની જેમ સાંઈ સાંઈ કરતો આવે છે.
સિંહનો હુંકાર, લીલું મેદાન ને અસંખ્ય જીવો.
હા, આ ચિત્રમાં જ એક વન્યતા છે, બર્બરતા છે, કાબુ બહારની આદિમ શક્તિ અને ભૂખનો સંકેત છે. હવે કવિનો અનુભવ ખાલી જોવાનો નથી રહ્યો, પણ બધી ઇન્દ્રિયોથી અનુભવવાનો બની ગયો છે.
કઈ રીતે?
આદિમ ઘાસના મેદાનની ગંધ, દિગંત પ્લાવિત બલિયાન આતપની ગંધના ગ્રહણે, દૂર દૂર સુધી ફેલાયેલા તીવ્ર તાપની ગંધ, અને ખાસ કરીને મિલનોન્મત વાઘણની ગર્જના જેવા અંધકારના ચંચલ વિરાત સજીવ રોમશ ઉચ્છ્વાસે.
આ રોમશ ઉચ્છ્વાસ, આ શબ્દ પર જોશી ભાર મૂકે છે બરાબર, એનો શું મતલબ?
હા, કારણ કે એ બહુ જ સૂચક છે. રોમશ એટલે રૂવાટીવાળું, અંધકારનો શ્વાસ રૂવાટીવાળો. આ સિદ્ધો પશુતાનો, આદિમ જૈવિક આવેગનો ઇશારો છે, મિલન માટે પાગલ બનેલી વાઘણની ગર્જના જેવો શ્વાસ.
ઓહો,
જોશી આને જીવનની દુર્દાંત નીલ મત્તતા સાથે જોડે છે. દુર્દાંત એટલે જેને દબાવી ન શકાય, જે કાબૂમાં ન આવે. નીલ એટલે કદાચ અતલ, ગહન, અને મત્તતા એટલે કેફ, નશો. આ એક એવી પ્રચંડ અનિયંત્રિત મૂળભૂત જીવન શક્તિ છે, જે સંસ્કૃતિના બધા પળોળો તોડીને બહાર આવી રહી છે. જોશી એને એલિમેન્ટલ ફોર્સ કહે છે, એક મૂળભૂત પ્રાકૃતિક શક્તિ.
તો અંત તરફ જઈએ, કવિતાનો અંત પણ એટલો જ જોરદાર છે, હૃદય ઉડી જાય છે અને પીલો નક્ષત્રનો કુવાથંભ ઉખેડીને લઈ જાય છે. આ તો સમજવું અઘરું છે, આનો શું અર્થ?
જોશી આ અંતને કવિતાની શરૂઆત સાથે જોડે છે. પેલી મચ્છરદાની જે ઉડવા માંગતી હતી ને,
હા,
એ ઈચ્છા હવે પૂરી થાય છે, પણ ઉડનાર મચ્છરદાની નથી, કવિનું હૃદય પોતે જ છે. એણે પૃથ્વીને છેદીને ઉડાન ભરી છે. કેવી રીતે? નીલ હવાના સમુદ્રે સ્ફીત મત્ત બલૂનની જેમ, જાણે કોઈ નશામાં ફૂલેલું બલૂન ઊંચે ઉડી રહ્યું છે.
પણ એ શાંતિથી નથી ઉડતું ને?
ના, બિલકુલ નહીં. તે કોઈ દુર્દાંત પંખીની જેમ ઉડે છે, ફરી એ જ અનિયંત્રિત પ્રચંડ શક્તિ. અને આ પંખી એટલે કે હૃદય શું કરે છે? એ નક્ષત્રના કુવાથંભને તારાએ તારાએ ઉડાવી લઈ ગયું.
નક્ષત્રનો કુવાથંભ, એ વળી શું?
કુવાથંભ એટલે કુવાનો આધાર, જેના પર ગરગડી ફરે. અહીં નક્ષત્રનો કુવાથંભ એટલે કદાચ આકાશનું કેન્દ્ર, ધ્રુવ તારો, જેના આધારે દિશા નક્કી થાય, સ્થિરતા મળે.
અચ્છા, એ સ્થિર આધાર.
હા, અને આ દુર્દાંત પંખી જેવા હૃદયે એ સ્થિર આધારને જાણે ઉખેડી નાખ્યો, એને તારે તારામાં વિખેરીને પોતાની સાથે લઈ ગયો. આ તો મોટી ઉથલપાથલ કહેવાય.
ખરેખર
જોશી આ સ્થિતિને પ્રચંડ ચંચલતા અને સાથે સાથે અત્યંત સભરતા એટલે કે ભરપૂરતાની સ્થિતિ ગણે છે. અહીં બધા સ્થિર બિંદુઓ, બધા ટેકા, બધા નિયમો જાણે ખતમ થઈ ગયા છે. ધ્રુવ અધ્રુવ, સારું ખરાબ, ભિન્નતાની બધી રેખાઓ, બધા દ્વંદ્વો ભૂસાઈ ગયા છે.
બધું એકાકાર.
હા, બધું એકાકાર. આ એક પ્રકારની પરમ મુક્તિ છે, બંધનમાંથી છુટકારો અને આખા બ્રહ્માંડ સાથે એક થઈ જવાનો અનુભવ. ચેતના જાણે અનંત બની ગઈ.
તો આ આખા વિશ્લેષણનો સાર શું કહી શકાય? સુરેશ જોશી આપણને જીવનાનંદની આ કવિતા અને એમના કવિકર્મ વિશે શેવટે શું કહેવા માગે છે?
જોશીના મતે આ કવિતા ખાલી એક રાતનું વર્ણન નથી, એનાથી ઘણું વધારે. એ એક સ્વપ્ન જેવી અખંડ સૃષ્ટિ છે, એક એવું વિશ્વ જે આપણી જાગૃત બુદ્ધિના નિયંત્રણ પહેલાંનું છે. આ કવિતાનું મુખ્ય કામ છે એક ખાસ આબોહવા બનાવવાનું.
કેવી આબોહવા?
એવી આબોહવા જેમાં આદિમતા હોય, રહસ્ય હોય, અને સૌથી વધુ પેલો અદ્ભુત રસ, વિસ્મયનો ભાવ હોય. એ આપણા મનમાં ક્યાંક ઊંડે દબાયેલી આદિયુગ માટેની જે ઝંખના છે, જેને નોસ્ટાલ્જિયા કહીએ, એને જગાડે છે. જોશી જીવનાનંદના કવિ તરીકેના વલણ પર પણ વાત કરે છે કે એમને વર્તમાન યુગ, જે કદાચ યાંત્રિક અને ક્રૂર છે. કવિ પોતે વ્યાઘ્રયુગ, સૂર્ય, શુક્રી જેવા શબ્દો વાપરે છે. એના પ્રત્યે અરુચિ છે અને ભૂતકાળના કે અચેતનના ઊંડા અંધકાર તરફ એક જાતનું ખેંચાણ છે, રતિ છે.
અને કવિતાના લય વિશે પણ કંઈક કહે છે ને?
હા, એ કહે છે કે આનો લય કોઈ બાંધેલા છંદનો નથી, પણ જાણે આદિ વનસ્પતિનો આરણ્યક લય છે, જંગલનો સહેજ પ્રાકૃતિક લય. એમાં પેલી એલિમેન્ટલ ફોર્સ, મૂળભૂત શક્તિ ધબકે છે. એટલે જ આ કવિતા બુદ્ધિથી સમજવા કરતા ઇન્દ્રિયોથી અનુભવવાની વસ્તુ છે.
ખરેખર સુરેશ જોશીના વિશ્લેષણથી આ કવિતા સાવ જુદી જ રીતે ખુલી. આપણે જોયું કે કેવી રીતે શબ્દો આપણને સમય અને ચેતનાના કેટલા ઊંડા સ્તરો સુધી પહોંચાડી શકે છે. આ ખાલી કવિતા નથી, અનુભવોનું, સંવેદનોનું એક આખું વિશ્વ છે.
સાચી વાત. એ શક્ય છે.
તો આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે. આપણી આ આધુનિક જિંદગીની ગૂંચવણો વચ્ચે આપણા અંદર રહેલા એ આદિમ વિશ્વનો, એ અદ્ભુતનો, પેલી દુર્દાંત નીલમથતાનો કયો અંશ, કયો પડઘો આજે પણ આપણા વિચારોમાં, આપણી લાગણીઓમાં ક્યાંક સચવાઈ રહ્યો હશે?
આ પ્રસ્તુતિ એકતર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.